તારીખ 12/6/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 161 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 207 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
પ્રશ્ન 161 પ્રશ્ન એમ થયો છે, મનુષ્ય જીવનના કર્તવ્ય સંબંધી ફરમાવવા કૃપા કરશો. અત્યારે આપણે મનુષ્ય છીએ, અવસ્થા મનુષ્યની છે, તો મનુષ્ય તરીકે આપણું જે જીવન છે એમાં કરવા યોગ્ય શું, કર્તવ્ય એટલે કરવા યોગ્ય શું છે, એવો પ્રશ્ન કર્યો છે. ચર્ચા છે એ અલૌકિક વિષયની છે. મનુષ્ય પણ લૌકિક કર્તવ્ય શું અને અલૌકિક કર્તવ્ય શું, બે વાત જુદી જુદી છે. પ્રશ્ન એ થયો છે કે મનુષ્ય જીવનનું કર્તવ્ય શું. ત્યારે સામાન્ય રીતે એવો ખ્યાલ જાય કે લૌકિક કર્તવ્ય શું, પણ અહીંયા બધી જે ચર્ચા ચાલેલી એ બધી અલૌકિક કર્તવ્યની ચાલે છે. એટલે પ્રશ્ન પૂછનાર એવો પ્રશ્ન નથી પૂછવો કે આપણે માણસ છીએ તો માણસ તરીકે આપણે સારું જીવન કેવી રીતે જીવી શકીએ, એવો પ્રશ્ન નથી. પણ આપણે આત્મા છીએ, આત્મા છીએ, અને અત્યારે આત્માને, આપણા આત્માને મનુષ્ય અવસ્થા પ્રાપ્ત થઈ છે થોડા સમય માટે. આપણે કાયમ માટે મનુષ્ય નથી હોતા કે નથી રહેવાના, પણ આપણે આત્મા છીએ. અત્યારે મનુષ્ય અવસ્થા આપણને થોડા સમય માટે પ્રાપ્ત થઈ છે અને આપણે અવસ્થાને પર્યાય કહીએ છીએ. તો આપણે શું કરવું જોઈએ આત્માના કલ્યાણ માટે? પ્રશ્ન એ છે, મનુષ્યના કલ્યાણ માટે નહીં, આત્માના કલ્યાણ માટે શું કરવું જોઈએ? મનુષ્ય પણ સુખી થવા માટે તો બધા પ્રયત્ન કરે જ છે કે વધારેમાં વધારે સારા સંજોગો હોય, અનુકૂળ સંજોગો હોય તો આપણે સારું જીવન જીવી શકીએ. પછી એથી આગળ જઈએ તો આપણે બીજા મનુષ્યોને પણ મદદ કરવી જોઈએ, બીજા મનુષ્યોની સેવા કરવી જોઈએ, અને એ રીતે આપણે સારું એવું મનુષ્ય જીવન જીવવું જોઈએ. એ વાત થઈ લૌકિક ક્ષેત્રની, અહીંયા ચર્ચાનો વિષય એ નથી. ચર્ચાનો વિષય એ છે કે આપણા આત્માએ અત્યારે મનુષ્ય અવસ્થામાં છે અને જન્મથી મૃત્યુ સુધીનો જેટલો વચ્ચેનો સમય છે, પિરિયડ, ત્યાં સુધી આપણે મનુષ્ય છીએ, તો એ અવસ્થાનો આપણે આત્મકલ્યાણ માટે વધુમાં વધુ સારામાં સારો લાભ લઈ શકીએ, એના માટે આપણે શું કરવું જોઈએ, એવો પ્રશ્ન છે. પ્રશ્નમાં શું વાત છે? કારણ કે ઉત્તર એ રીતે આપ્યો છે, બધું પ્રશ્નની અપેક્ષા ન સમજાય અથવા પ્રશ્નનો દ્રષ્ટિકોણ ન સમજાય તો ઉત્તરનો દ્રષ્ટિકોણ પણ ન સમજાય, એટલા માટે એ સ્પષ્ટ કરી દીધું. સમાધાન કે મનુષ્ય જીવનની અંદર ચૈતન્ય તત્વ જુદું છે અને પરદ્રવ્ય જુદું છે એવું ભેદ જ્ઞાન કરવાનું છે. શું કરવાનું છે? ભેદ જ્ઞાન એટલે જુદાપણાનું જ્ઞાન. કોની કોની વચ્ચે જુદાપણું? કે આત્મા જે ચૈતન્ય તત્વ છે એનાથી જળ પદાર્થો જળ તત્વ જુદા છે. એમ જુદાપણાનું જ્ઞાન કરવાનું છે. તો જળમાં શરીર આવી ગયું ને બીજા પણ જળ સંયોગો આવી ગયા, એનાથી આપણા આત્મા જુદો છે એવું અનુભવ જ્ઞાન કરવાનું છે. સમજણનું જ્ઞાન કરવું છે એટલું નહીં, અનુભવ જ્ઞાન કરવાનું છે. એવો અનુભવ ચૈતન્ય સ્વરૂપે આત્માને થાય એ પ્રકારનો પુરુષાર્થ, એ પ્રકારનો અભ્યાસ, પ્રેક્ટિસ. અભ્યાસ એટલે પ્રેક્ટિસ. કેમ કે અહીંયા જે જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે એ માત્ર સમજણવાળા જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે એવી વાત નથી. જેવી સમજણ છે એવું જ પરિણમન હોય એને પ્રેક્ટિકલ નોલેજ કહે છે, એ જ્ઞાનની વાત છે. તો શું કરવાનું છે? કે હું ચૈતન્ય સ્વરૂપે આત્મા છું, એ તમામ જળ પદાર્થોથી ભિન્ન છું, એવું અનુભવ જ્ઞાન કરવાનું છે. ત્યારે એ પ્રશ્ન થઈ શકે કે એવું અનુભવ જ્ઞાન કરવાનું શું કારણ છે, અથવા એવો અનુભવ જ્ઞાન કરવાની જરૂરત શું છે. ખરી વાતો જરૂરતની હોવી જોઈએ. વગર જરૂરતે આ બધી માથાપચીથી માથાફોડ કરવાની જરૂર નથી. તો કે આપણો આત્મા અત્યારે જળ પદાર્થો સાથે પોતાપણાના અભિપ્રાયથી પ્રવૃત્તિ કરે છે. શરીર મારું છે અને બીજા જે પ્રારબ્ધને લઈને સંયોગો છે એ પણ મારા છે, એમ એની સાથે અભેદ અનુભવ કરી રહ્યો છે. અભેદપણાનો અનુભવ કરી રહ્યો છે, જેને કારણે અનેક પ્રકારના દોષ અને દુઃખની ઉત્પત્તિ થાય છે. જીવ શા માટે દોષ કરે છે? માણસ શા માટે દોષ કરે છે? અને દોષ અને દુઃખ તો હારે રહેવાના છે, સાથે રહેવાના છે. દોષ શું કરવા કરે છે? કે જળ પદાર્થ સાથે એકપણાનો અભિપ્રાય છે, એ પદાર્થો પોતાના છે, પોતાના કરવા અને પોતાના રાખવા માંગે છે, અને તેથી અનેક જાતના રાગ દ્વેષ મોહ એ વગેરે પરિણામ થાય છે, જેનાથી દુઃખનો અનુભવ કરવો પડે છે ન ઈચ્છવા છતાં. એટલા માટે એમ કહ્યું કે એવો જે ઉલટો એવો જે અનુભવ છે તે વિપરીત અર્થાત ઉલટો અનુભવ છે અને તેની સામે સુલટો અનુભવ કરવાની જરૂર છે. એ જરૂરિયાત સમજાય તો એનું અમલીકરણ થાય, અમલ થાય, આચરણ થાય, સમજણ પ્રમાણે આચરણ થાય. વેદ જ્ઞાન છે આચરણનો વિષય છે, નામ છે એ જ્ઞાન પ્રધાન છે, પણ જ્ઞાનનું આચરણ એ ભેદ જ્ઞાનનો વિષય છે. ચર્ચા બધી આધ્યાત્મિક ચાલી છે, થોડો અઘરો વિષય પડે તો પ્રશ્ન કરવાની છૂટ છે. આપણે થોડું વિષય લો લેવલ ઉપર, નીચા લેવલ ઉપર લઈશું. અંદરમાં અંતરમાં વિભાવો સાથે એકત્વ બુદ્ધિ થઈ રહી છે તે તોડવાની છે. અને શું છે કે પોતે જ્ઞાનમય જ્ઞાન સ્વરૂપી આત્મા છે, તેમ છતાં જ્ઞાન સિવાયના બીજા જે રાગ દ્વેષ મોહ એવા જે અનેક પ્રકારના વિભાવો અથવા વિકારો છે તેની સાથે તન્મયતા થઈ રહી છે, અને જ્ઞાન સ્વરૂપી હોવા છતાં પોતે જ્ઞાન સ્વરૂપી છે એવો અનુભવ નથી થતો. અનુભવ કેવો થાય છે કે હું તો રાગી છું, આવો રાગ થાય, આવા રાગ વાળો છું, એ કરવો જરૂરી છે. અને સંસાર ચલાવવો હોય તો રાગ વગર ચાલે ખરો? સંસાર રાગ વગર ચાલે ખરો? તો કે આ વિષય સંસાર થી પરિમુક્ત થવા માટે છે, સંસાર ચલાવવા માટે નથી. સંસારમાં તો પૂર્વ કર્મને વશ રહેવું પડે છે દરેકને, પણ એમાં આપણે આત્મકલ્યાણ કેવી રીતે થાય એવી સમજણ કરીને, એ સમજણનું આચરણ કરીને મુક્ત થઈ શકીએ છીએ. આપણા તીર્થંકરો સંસારમાં રહ્યા તો કે નહોતા રહ્યા? પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવ સ્વામી થયા, એમનું કેટલું આયુષ્ય હતું? 84 લાખ પૂર્વ. એમાં 83 લાખ પૂર્વ એ ગ્રહસ્થ અવસ્થામાં હતા, પછી એમણે દીક્ષા લીધી, એ પછી લીધી. 83 લાખ ગ્રહસ્થ અવસ્થામાં રાજપાટ ચલાવ્યો અને પછી એમણે દીક્ષા લીધી. પછી કેવળ જ્ઞાન થયું થોડા સમયમાં, એમાં લાંબો સમય નથી લાગ્યો, પણ પછી અર્યંત અવસ્થામાં 1 લાખ પૂર્વ રહ્યા છે. મને દિશામાં તો થોડા મહિનાઓ સુધી રહી, એટલા મહિનાઓમાં તો પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે, મોક્ષ દશાની પ્રાપ્તિ થાય. એટલે ગ્રહસ્થ દશામાં એમણે આત્મકલ્યાણ સાધ્યું હતું, સાધતા હતા. પછી મુનિ દશામાં પ્રવેશ કરીને એમાં વધારે આત્મકલ્યાણ સાધ્યું અને કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા. એટલે શરૂઆત તો ગ્રહસ્થ દશામાં જ થાય છે. શું એમાંથી તાત્પર્ય નીકળે છે કે મનુષ્ય છે એ કોઈને કોઈ કુટુંબમાં જન્મ લે છે, કોઈને કોઈ ઘરમાં પરિવારમાં જન્મ લે છે, એ પરિવારમાં એનો ઉછેર થાય છે અને ત્યાં જ આત્મકલ્યાણની શરૂઆત કરે છે. કેટલુંક આત્મકલ્યાણ સાધ્યા પછી મુનિ દશા ઉત્પન્ન થાય છે ત્યારે એ કુટુંબ પરિવાર છોડે છે, પણ એ વાત અત્યારે આપણે જરૂરી નથી. આપણે તો અત્યારે જે ગ્રહસ્થ દશામાં છીએ એ દશામાં આપણે રહીને પણ આત્મકલ્યાણ સાધી શકીએ કે નહીં, પહેલો પ્રશ્ન. કે સાધી શકીએ, અને સાધી શકીએ તો કેવી રીતે સાધી શકીએ, આ બીજો પ્રશ્ન. આદિનાથ ભગવાન થી માંડીને બધા તીર્થંકરોનો અને બધા જ્ઞાનીઓનો ઇતિહાસ એમ જ બોલે છે. કોઈ જ્ઞાની મુનિ તરીકે જન્મા નહોતા, કોઈ તીર્થંકરો પણ મુનિ તરીકે જન્મા નહોતા. આપણા સંપ્રદાયમાં દિગંબર મુનિ છે ને, જન્મ પણ મનુષ્યનો દિગંબર પણ થાય છે, પણ જન્મ થયા પછી કપડાં પહેરાવાનું ચાલુ થાય છે, મુનિ દશા તો પછી આવે. એટલે બધા જ ગ્રહસ્થ પણ એ જન્મે છે, ગ્રહસ્થ પણ એ રહે છે, એમાં આત્મકલ્યાણ સાધે છે, પછી મુનિ દશા વિશેષ આત્મકલ્યાણ સાધવા માટે, પૂરું આત્મકલ્યાણ સાધવા માટે એ દશા કેળવાઈને ઉત્પન્ન થાય છે. કેવી રીતે કેળવાઈને ઉત્પન્ન થાય છે એની કેળવણી છે દશાની. એટલે ગ્રહસ્થમાં છીએ તો આ બધું કેમ થાય
હજી
એ પ્રશ્ન અસ્થાને છે. થાય છે બધા એમ જ કહેવું છે. શ્રીમદ રાજચંદ્રજી જુઓ, વેપાર મુંબઈમાં એમનો મોટો વેપાર હતો. એ વખત માં આથી 100 વર્ષ પહેલા એ પરદેશ સાથે વેપાર કરતા હતા, બ્રહ્મદેશ, ચાઇના, ફ્રાન્સ, એમને ભાગીદાર કરી થયા હતા એ જમાનામાં મૂર્તિ વેચવા માટે. જથ્થાબંધ મૂર્તિ નો સ્ટોક હશે એમને પાસે, પેરિસીને વેચી. એ જમાનામાં પરદેશ સાથે વેપાર કરતો હતો. દીદી હવાઈ જહાજ નહોતા, પ્લેન નહોતા, દરિયાઈ રસ્તે જવું પડતું. યુરોપ અમેરિકા જવું હોય, આફ્રિકા જવું હોય તો દરિયાઈ રસ્તે જવું પડતું. પણ એ વેપાર કરતા અને વેપાર કરતા દેખાતા હતા બહારમાં. અંદરમાં જો આપણે એમને જોઈએ તો એ આત્મકલ્યાણ કરતા દેખાતા હતા. વેપાર હતો, કુટુંબ પરિવાર, પત્ની હતા, દીકરા દીકરીઓ હતા. કેમ કે ફેરફાર જે આત્મકલ્યાણ કરવા માટે જે ફેરફાર કરવાનો છે એ પહેલા અંદરમાં કરવાનો છે. બહારમાં ત્યાગ અંગીકાર કરીને નથી કરવાનો. આ કાર્ય પદ્ધતિ છે. અને કોઈ પણ કામ કરવું હોય તો, અને એમાં મોટું કામ કરવું હોય તો, ત્યારે એનું પ્લાનિંગ કરવું પડે છે, અથવા એનું પેપર વર્ક હોય છે. શું કહે છે આપણે, પછી મકાન કોઈ મોટું બનાવવું હોય, કોઈ મોટું ઇન્ડસ્ટ્રી બનાવવું કરવો હોય, કોઈ મોટું બિઝનેસ કરવો હોય, તો પહેલા એ અંગેની ચારે પડખાની સમજણ કરવી પડે છે. સમજણ ગયા પછી એનું એક ડિસિશન લેવું પડે છે. તબક્કા શું છે કામ કરવાના, સ્ટેજ વાઇઝ. તો પહેલા તો ચારે પડખેથી સમજણ કરવી પડે છે. પછી એ સમજણ કર્યા પછી કોઈ એક ડિસિશન ઉપર આવવું પડે છે, જેને નિર્ણય કહે છે. પછી એ નિર્ણયને એક્ઝિક્યુટ કરવા માટે એના એક્ઝિક્યુટિવ જેટલા ઇનિશિયેટિવ્સ હોય એ બધા આપણે લેવા પડના હોય છે, અને એનું એક્ઝિક્યુશન ચાલુ થાય છે. એટલે ત્રીજા સ્ટેજમાં એક્ઝિક્યુટિવ સ્ટેજ ચાલુ થાય છે. પહેલા બે સ્ટેજ જ્ઞાનના છે, સમજણના છે, અને નિર્ણયના છે, બે જ્ઞાનના સ્ટેજ છે. એમ આ જીવ સંસારમાં અનંતકાળથી ચાર ગતિની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. ક્યારેક મનુષ્ય તો ક્યારેક જ થાય છે, બાકી બહુ ભાગ તો ત્રીજ ગતિ મારીએ છે, એટલે તો પશુ ગતિ મારીએ છે. ક્યારેક નારકીમાં પણ જાય છે, અને દેવલોકમાં તો ઘણી વાર જાય છે. મનુષ્ય બહુ ઓછી વાર થાય છે. આ રેકોર્ડ છે, સ્ટેટિસ્ટિક્સ બોલે છે. જીવના ચાર ગતિના જન્મ મરણના આંકડાઓ આમ બોલે છે. હવે એ ચાર ગતિના પરિભ્રમણમાં ક્યારે સુખી નથી થયો, હંમેશા દુઃખી થતો આવ્યો છે. દુઃખી થવાના ઘણા પ્રકારો છે. જન્મતી વખતે જન્મવાનું દુઃખ છે, મરતી વખતે પ્રાણ છૂટે ત્યારે મરવાનું દુઃખ છે. એ જન્મ મરણની વચ્ચે અનેક પ્રકારના રોગના પીડાના દુઃખ થાય છે. એક્સિડન્ટ થાય ત્યારે તરત પણ પીડાના દુઃખ થાય છે. અને એવું કાંઈ ન હોય ત્યારે ઉપાધિના ટેન્શનના પણ ઘણા દુઃખમાંથી જીવ પસાર થાય છે. પણ બહુ ભાગ દુઃખનો અનુભવ કરે છે. ક્યારેક સાતાનો અનુભવ કરે તો બહુ ઓછો. એટલે સંસાર કેવળ દુઃખમય છે એવું જ્યારે જીવને સમજાય છે ત્યારે વિચારવાન જીવો એ દુઃખમાંથી છૂટવાના ઉપાયને શોધે છે, અને એનો ઉપાય મળે છે. એ પરિભ્રમણના દુઃખથી છૂટવા માટે શું કરવું એ મુખ્ય વાત છે. અહીંથી વાત શરૂ થાય છે. તો એની અંદર પહેલા આ વિષયની સમજણ કરવી પડે છે, અને એ સમજણ કરવા માટે આ સ્વાધ્યાય, સત્સંગ, તે અંગેનું સાહિત્ય, એનું વાંચન, તેના ઉપર વિચાર ચિંતન, એ બધું પ્રાથમિક ભૂમિકાની અંદર હોય છે. ચારે પડખેથી એનો સમજણ કરવા માટે, સમજણ કર્યા પછી નિર્ણય ઉપર આવવું પડે છે. એ નિર્ણયના બે તબક્કા છે. પહેલા તબક્કે એવો નિર્ણય કરવો હોય છે કે આ લાઈન પકડવી કે ન પકડવી. સાંસારિક પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ, એ પ્રવૃત્તિ આપણને મુખ્ય છે. બાકી તો મનુષ્ય કોઈને કોઈ સંપ્રદાયમાં જન્મ લે છે, અને જે તે સંપ્રદાયમાં જે તે કાંઈ ધાર્મિક ક્રિયાઓ કે અનુષ્ઠાન હોય એ કરે છે, પણ સંસારની પ્રવૃત્તિ મુખ્ય રાખીને તેમાંથી જેટલો અવકાશ મળે તેટલું કરે છે. તો પણ એ ગૌણપણે રાખીને કરે છે, મુખ્યપણે તો સંસારની પ્રવૃત્તિ લે છે. જ્યારે સમજણ બધી બાજુની કરીએ છીએ ત્યારે એક નિર્ણય કરવાનો તબક્કો આવે છે. એમાં પહેલો તબક્કો એ આવે છે કે આપણે લાઈન બદલવી કે નહીં. આત્મકલ્યાણના કાર્યને મુખ્યતા આપે કે સાંસારિક કાર્યોને મુખ્યતા આપે, એ નિર્ણય કરવાનો એક સમય આવે છે. બધી બાજુની વિચારણા કર્યા પછી જ્યારે કોઈ પણ વિચારવાન જીવ આત્મકલ્યાણના કાર્યને મુખ્યતા આપે છે, ત્યારે એના પરિણામો એ દિશામાં વિશેષપણે મુખ્યતા એ પ્રવર્તે છે, કામ કરે છે. અને સંસાર અવસ્થામાં સંસારિક કાર્યો કરતો હોવા છતાં એની ગૌણતા રહે છે, ચેન્જ ઓફ પ્રાયોરિટી. એનું શું કરવું? આ મનુષ્ય જીવનમાં પણ એ વાત છે, પહેલું શું કરવું. ત્યારે કોઈ એમ કે એવી પ્રાયોરિટી ચેન્જ શું કરવા કરીએ? સંસારિક કાર્યો મુખ્યપણે કરીએ અને ધાર્મિક આત્મકલ્યાણનો વિષય ગૌણપણે રાખીએ તો એમાં શું વાંધો? ધીમે ધીમે પહોંચી જવાશે. હાલતા હાલતા થોડે 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 કરતા મોક્ષમાં પહોંચી જવાશે, તો કોઈ દિવસ નહીં પહોંચાય. કેમ? જે નિર્ણય લીધો એમાં વિપરીતતા છે. કેવી રીતે? કે જે સંસારિક કાર્યો છે એમાં આપણે સુખી થવા માટે 150 વર્ષનું આપણું આયોજન હોય છે, પ્લાનિંગ હોય છે અને પ્રવૃત્તિ હોય છે. કેટલા માટે? જે આ જીવનના 150 વર્ષ છે એના માટે. આત્મકલ્યાણ માટેનો જે વિચારણા છે એ અનંત કાળની, અનંત વર્ષોની છે. કેટલી? અથવા પ્રોબ્લેમની દ્રષ્ટિએ વિચારીએ તો મનુષ્ય જીવનના પ્રોબ્લેમ 150 વર્ષ પૂરતા મર્યાદિત છે. આત્મકલ્યાણનો, જન્મ મરણનો પ્રોબ્લેમ અનંત કાળનો છે. તો પહેલા મોટી સમસ્યાને સોલ્વ કરવી જોઈએ કે નાની સમસ્યાને સોલ્વ કરવી જોઈએ? કેમ કે અત્યાર સુધી નાની સોલ્વ કરવા માર્યા છે, પરિણામે ઓલી વાત ધર પેન્ડિંગ રહી ગઈ છે. એટલા માટે પહેલો આ નિર્ણય કરવાનો વખત આવે છે, અને એ નિર્ણય જ્યારે થાય છે યથાર્થ સમજણથી, ત્યારે જીવ આત્મકલ્યાણના કાર્યને મુખ્યતા આપે છે. સંસારિક કાર્યોને ગૌણતા આપવા છતાં એ કાર્યો બગડતા નથી, એના કારણે, આ નિર્ણયના કારણે નથી બગડતા. કેમ? કે એમાં મુખ્ય પ્રારબ્ધ ભાગ ભજવે છે. સાંસારિક કાર્યોમાં થવામાં કે નહીં થવામાં પ્રારબ્ધની મુખ્ય વાત છે. અને આપણા રોજિંદા અનુભવનો વિષય છે. હમણાં ત્યાં ગયા તો ચર્ચા ચાલી હતી, મોડર્ન લાઈફમાં માનવા વાળા હતા એટલે પ્રશ્ન જરા એવી રીતે ચાલતા હતા કે ભાઈ આપણે મનુષ્ય તરીકેની ગ્રહસ્થ તરીકેની પહેલા ફરજ બજાવવી જોઈએ, એ રીતે વાત થતી ચર્ચા એ રીતે ઉભી હતી. મેં કહ્યું કે આપણે પુરુષાર્થ તો બધા કરીએ છીએ પણ બધાની ઈચ્છા પ્રમાણે તો કઈ બનતું નથી. તમે મ્યુનિસિપાલિટીના ઓફિસર છો અને તમારે આજે ને આજે મ્યુનિસિપાલિટીના કમિશનર થવું હોય તો થઈ શકો કે નહીં? તો કે પ્રયત્ન કરીએ તો અમુક ટાઈમે થઈ શકીએ, અમુક ટાઈમમાં વચ્ચે હવે આપણે જીવતા રહેશું કે નહીં એની તો કોઈ આપણી પાસે ખાતરી નથી અને વીમાવાળા પણ એ ખાતરી તો આપતા નથી. લાઈફ કેન નોટ બી રિપ્લેસ, ઓનલી મની કેન બી રિપ્લેસ, એટલી જ વાત છે. ત્યાં તો પૈસા માણસ મરી જાય તો એના પૈસા મળે છે, લાઈફ નથી મળતી, કાંઈ નહીં કીધું. હું એક બીજો પ્રશ્ન પૂછું કે તમારા હિસાબે એક માણસ મુંબઈમાં આવીને પુરુષાર્થ કરીને કરોડપતિ થયો, થાય છે કે આઘણા જ થાય છે? એટલે તમે એમ માનતા થઈ ગયા કે પુરુષાર્થ કરવાથી કરોડપતિ થવાય છે? અને જયારે કરોડપતિ થયો ત્યારે એની પાસે કરોડપતિ થવાના એટલા સાધનો નહોતા જેટલા કરોડપતિ થયા પછી સાધનો છે. એ કરોડપતિ થયા પછી રોડપતિ શું કરવા થયો? સાધન તો ઘણા હતા એની પાસે. એ બતાવે છે કે આ પ્રારબ્ધને લઈને શું બહારની પરિસ્થિતિ ચાલે છે. મુદ્દો તો આપણે એટલો જ દેવો છે કે બહારને સંસારિક સંયોગ વિયોગની સંસારના સંયોગો વિયોગ પદાર્થોના થાય છે એ પ્રારબ્ધાધીન થાય છે. એક બીજો એવો પણ પ્રશ્ન કર્યો કે તમે આ જ કુટુંબમાં જન્મ્યા એના માટે તમે શું પુરુષાર્થ કર્યો હતો? તમારો જન્મ આ કુટુંબમાં થયો, સારા કુટુંબમાં થયો છે, જૈન છો તમે, તમે કોઈ હલકી જાતિમાં ઢેર ભંગી ચમારને ત્યાં નથી જન્મ્યા કે ઝૂંપડપટ્ટીમાં પણ નથી જન્મ્યા, એમ શું કરવા થયો? એ માટે તમારો પુરુષાર્થ શું? પુરુષાર્થ કરી શકો અને એવી રીતે જન્મ લઈ શકો એવી કોઈ પરિસ્થિતિ તમને સૂજે છે, એ હોય સંભવિત છે કે નહીં? તો એ જન્મ પ્રારબ્ધાધીન છે, મૃત્યુ પણ પ્રારબ્ધાધીન છે. તેમાં વકલ હોશિયારી કામ આવે છે કોઈ નહીં? જ્યારે આ બે મોટા પ્રસંગ પ્રારબ્ધાધીન છે તો સમજાવવાની જરૂર છે ખરી કે બાકીના નાના પ્રસંગો પ્રારબ્ધાધીન નથી કે છે એ સમજાવવાની જરૂર છે? તો બહુ સમજવા તૈયાર નહોતા, એમાં જે પ્રી કોન્સેપ્ટ હતા અથવા મિસકોન્સેપ્ટ હતા એ છોડવા તૈયાર નહોતા બહુ. પણ આ એક એવો વિષય છે કે જો વિચારવાન જીવ હોય તો વિચાર કરતો થઈ જાય એક વાર, કઈ વિચારવા જેવી તો વાત છે જે હજી સુધી મેં વિચારી નથી એવી કોઈ વાત છે ખરી? એટલે આપણે તો મૂળ વાત ઉપર આવીએ કે જેને આત્મકલ્યાણ કરવું છે એને પોતાના સંયોગોની ચિંતા કરીને એની મુખ્યતા રાખીને આત્મકલ્યાણ કરવા જશે તો નહીં થાય, અને એ સંયોગોને ગૌણ કરીને એની ચિંતા છોડીને આત્મકલ્યાણની ચિંતાને મુખ્યતા લાવીને જો આત્મકલ્યાણ કરશે તો સંયોગોમાં એને કારણે નુકસાન નહીં થાય, કેમ કે તો પ્રારબ્ધ પ્રમાણે થવાના. અમે વેપાર કરતા હતા ત્યારે એવો બહુ અનુભવ થયો છે, બહુ સારા ક્લાયન્ટ મળે અને એની સાથે બહુ સારો બિઝનેસ પણ ચાલે. પછી એને પૂછ્યું કે તમે અમારે ત્યાં ક્યાંથી આવી ચીડ્યા, અમે તો તમને બોલાવવા આવ્યા નહોતો, તમારા એડ્રેસની પણ અમને ખબર નહોતી, તમારા નામથામની ખબર નહોતી, તમારા ગામની ખબર નહોતી, તમે કેવી રીતે આવી ચીડ્યા? તમને લાભ થયો છે, મને લાભ થયો છે, આપણને બેને બિઝનેસની અંદર અન્ય બિઝનેસ કરવાથી તો બેને નફો થાય, ત્યારે જ લાંબી ગાડી ચાલે ને. તો કે તમારું નામ ફલાણા ફલાણાએ આપ્યું. તો આપણે વિચાર કર્યો કે ફલાણાને આપણે કીધું નહોતું તો અમે અમારું નામ આપજો, અમારે અમારા ત્યાં મોકલજો એને. પણ એ ભાઈ એમ કર્યું, ભાઈ ભાવનગરમાં હું આ લોકોની સાથે બિઝનેસ કરું છું ને, તમારે કરવું હોય તો કરવા, એમને સાથે કરવા જેવું છે. હવે મારા કોઈ પણ પુરુષાર્થ વિના એ ક્લાયન્ટ મારા ઘરે આવ્યો અને મને ઘણા પૈસા કમાવી દીધા, એમાં મારો પુરુષાર્થ શું લાવવામાં? લાવવામાં તો કઈ પુરુષાર્થ હતો નહીં, એવો તો કેટલાય અનુભવ છે. મૂળ અનુભવ એવો હતો કે બિઝનેસ વગર મૂડીએ શરૂ કર્યો હતો. બજારની અંદર બેસવું હોય તો જે વોલ્યુમનો બિઝનેસ હોય તે કેપિટલ, વર્કિંગ કેપિટલ તમારી પાસે જોઈએ. અમારું હોલસેલ માર્કેટ હતું. અમે આવું સુનમાંથી શરૂ કર્યું હતું. કેટલી કેપિટલ, વર્કિંગ કેપિટલ કેટલી? ઝીરો. પહેલી દ્રષ્ટિ એમ લાગ્યું કે આ ખોટું સાહસ છે, કરાય જ નહીં આમાં તો ઘર ખર્ચો કાઢવો કેવી રીતે? વર્કિંગ કેપિટલ નથી તો કેવી રીતે ધંધો થાય? પણ સાવ રીતિમાં જ વાન ચલાવ્યું છે. પાણીમાં તો બધાને વાન ચાલે, અમારું વાન રીતિમાં ચાલતું. ઠીક, કહેવાનો આશય શું છે? પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે, પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે. વ્યવહાર સારો હતો એટલે વ્યવહારથી કામ ચાલતું હતું. સાહેબ વાણીઓ રળી ખાય ને સાહેબ ચોર માર્યો જાય. દાદાજી આમ કહેવત કહેતા હતા, વાણિયાને પૈસાની જરૂર નહીં કમાવા માટે, એની શાખ, એની આબરૂ, એની પ્રમાણિકતાની એ બજારમાં સારી હોવી જોઈએ. આ માણસ પ્રમાણિક છે, તમને બધાય માલ આપે, તમારે ત્યાં પૈસા ડિપોઝિટ કરી જાય, બધું કરી જાય, તમારે છાપ સારી હોય તો. અને ચોરની છાપ ખરાબ હોય એટલે ગામમાં એક ચોરી થાય એટલે પેલા ઓલા જમાદાર ચોરને બોલાવે અને અમથો અમથો બે થપાટ મારીને વાત કરે કે તું ક્યાં હતો રાતે, બોલ ગઈ કાલ રાત્રે તું ક્યાં હતો, વાત કર, ફલાણા ત્યાં ચોરી થઈ છે, તું જ હોવો જોઈએ, એમ કરીને અમથો અમથો બે ચાર વખત મારી લઈએ ને એટલે સાહેબ ચોર માર્યો જાય. હાલે પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે. ટૂંકામાં કેવું શું છે? પ્રારબ્ધ પ્રમાણે ચાલે છે બધા. વિશ્વાસ નથી આવતો. કાંઈ ન હોય એમાંથી રડી રહીએ ને રડી લી હોય ને ઘણું હોય એમાંથી પાછું ઘરની અભિરાયમાં ફાનાની ચાંદીની થાળી હોય ને એને પૈડા આવે, નજર સામે હાલવા માંડે, કાંઈ ન કરી શકાય. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી, એ તો તમે નક્કી કરીને આવેલા છો. શું કરીને આવ્યા છો? પૂર્વભાવમાં એ તમે નિશ્ચિત કરીને આવ્યા છો, એ જ પ્રમાણે ચાલશે. એમાં ફેરફાર કરવાનો કોઈનો અધિકાર નથી. એ વાત જ્યારે સમજાય છે ત્યારે એની ગૌણતા આવે છે અને આત્મકલ્યાણની મુખ્યતા આવે છે. આત્મકલ્યાણની મુખ્યતા આવે છે એ નિર્ણય પછી બીજો નિર્ણય, બીજો તબક્કો છે આત્માની, આત્માનો નિર્ણય કરવાનો કે મારો જે આત્મા છે એ ખરેખર કોણ છે, કેવા સ્વરૂપે છે. જ્યાં સુધી મારું મૂળ સ્વરૂપ એનો નિશ્ચય મને નહીં થાય ત્યાં સુધી મારા કર્તવ્યનો યથાર્થ નિશ્ચય નહીં થાય. આ એક બહુ પ્રેક્ટિકલ વાત છે. જ્યાં સુધી પોતાના સ્ટેટસનો નિશ્ચય ન થાય ત્યાં સુધી સ્ટેટસ પ્રમાણેની ડ્યુટીનો નિશ્ચય પણ નથી થતો. એટલે બીજો તબક્કો આવે છે પોતાના સ્વરૂપનો નિશ્ચય કરવાનો, સ્વરૂપને ઓળખાણ કરવાનો. આ બીજો તબક્કો આવે છે અને એ બીજા તબક્કાનો અહીંયા ઉત્તર ચાલે છે કે આત્માનો નિશ્ચય કરવા માટે, ઓળખાણ કરવા માટે ભેદ જ્ઞાન કરવું, જુદાપણાનું જ્ઞાન કરવું. ભેદ જ્ઞાન એટલે શરીરથી હું એકમેક છું, સંયોગોની સાથે પણ હું એકમેક છું, એ ભૂલ થયેલી છે, એને જુદાપણાનું જ્ઞાન કરવું. વિભાવ ભાવો પણ ક્ષણિક છે, એની સાથે જે તન્મયતા છે એનાથી પણ મારું જ્ઞાન તત્વ જુદું છે, એનો પણ અનુભવ જ્ઞાન કરવાનો પુરુષાર્થ કરો. એમ કરવાથી સ્વરૂપનો નિશ્ચય થશે. સ્વરૂપનો નિશ્ચય થયા પછી જેવું સ્વરૂપ છે એવો અનુભવ થશે અને એ પ્રથમ અનુભવના સમયે જન્મ મરણના નાશની પ્રક્રિયા ઉત્પન્ન થઈ જાય છે. પ્રથમ અનુભવને આત્મજ્ઞાન અથવા સમ્યક દર્શન કહે છે, આત્મ સાક્ષાત્કાર કહે છે. અને એ આત્મ સાક્ષાત્કારની પહેલી ક્ષણમાં અનંત જન્મ મરણની અનંતતાનો નાશ થાય છે. પછી બે ચાર ભવરીય છે નિર્વાણ પદ થવામાં, એને કોઈ ખાસ ગણતરી નથી. આવી એક બહુ મોટી ઉપલબ્ધિ આ વિષયમાં છે. એટલે કે જીવ ચારે ગતિના સર્વ પ્રકારના દુઃખ અને ક્લેશથી મુક્ત થાય છે અને અનંતકાળ પર્યંત, શરૂઆતથી લઈને અનંતકાળ સુધી, એ પરિપૂર્ણ સુખ શાંતિને આનંદમાં રહી શકે છે. એવું મોટું એચિવમેન્ટ છે. એટલા માટે આપણી મોટી ઉપલબ્ધિ છે એનું મૂલ્યાંકન કરીને આ કામને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ. સમજણનો વિષય આ છે. એટલું સમજવા માટે સ્વાધ્યાય છે, સત્સંગ છે. જેને સમજાય છે એ એની મુખ્યતામાં આવે છે અને સંસારના સર્વ કાર્યોને ગૌણ કરે છે. સંસારના કાર્યો નથી કરતો એમ નથી, આપણે પણ ગૌણ કરે છે, પ્રાયોરિટી ચેન્જ થઈ જાય છે. એ પ્રાયોરિટી ચેન્જ થાય ત્યારે ઘણા બધાની તો કઈ સ્થિતિ હોતી નથી, ત્યારે થોડું ડિફરન્સ ઓફ ઓપિનિયન પણ કુટુંબની અંદર ઉભો થાય છે, વિચારભેદ પણ ઉત્પન્ન થાય છે અને ફિક્શનમાં પણ આવવાનું બને છે. આવી કેટલીક વિટંબણાઓ ઊભી થાય છે આ માર્ગમાં આગળ વધવા કુલ માગે ત્યારે આવી વિટંબણાઓ પણ ઊભી થાય છે. ખરી બહુ ભાગે કોઈને નથી પણ થતી. હમણાં આપણે એક ભાઈ આવતા હતા, 22 વર્ષના હતા, વિરલભાઈ કલકત્તા વાળા ગયા કલકત્તા 9 તારીખ. બીકોમની હમણાં છે ફાઇનલ એક્ઝામ આપી, પછી MBA કરવાના હતા. પછી આ બધાના વિચારોમાં આવ્યા એટલે ભણવાનો એને નિર્ણય બદલી નાખ્યો. હવે મારે આગળ નથી ભણવું, ભણાઈ ગયું એટલું ભણાઈ ગયું, હવે મારે આ કાર્યમાં આગળ વધવું છે. એનું ફેમિલી બહુ મોટું છે, એના પિતાશ્રીને 5 ભાઈઓ છે અને એના દાદાને બધા 5 ભાઈઓ છે, બધા જીવે છે અને બધાનું જોઈન્ટ ફેમિલી છે. પાછું મોટો બિઝનેસ છે કલકત્તામાં અને કોચિંગમાં, થયું તું માને. એકાદ વર્ષ પહેલા કલકત્તા હું ગયો ત્યારે એને એના મમ્મી બે સાંભળવા આવ્યા હતા ને એમાંથી આપણે વિચારધારામાં જોઈન થઈ ગયા છે બે જણા. બે ને આ બાજુ નહીં લાગે છે શું તો એના મમ્મીએ એના બધા વડીલોને પત્ર લખીને સ્પષ્ટતા કરી દીધી કે મારા દીકરાની તમામ જવાબદારી મારી છે, એ હવે એના આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધવા માંગે છે એટલે ભણવામાં હવે એની રુચિ નહીં હોવાથી ભણવાનું છોડી દેવાનું છે. મહેરબાની કરીને કોઈ વડીલો એને દખલ કરવી નહીં. એટલે મેં કીધું જો વિરોધ તું ભાગશાળી છો બાકી બધાને ફ્રિક્શનમાં આવવું પડે. શું કીધું ફ્રિક્શનમાં તો એની મમ્મીને ફ્રિક્શનમાં આવવું પડ્યું પહેલા. કેમ કે સારા લેવલનો આર્થિક સ્થિતિ હોય એટલે હરવું ફરવું નાટક સિનેમા શોખ પાર્ટી આ બધું તે બધાને ચાલુ હોય છે. વિચારો ફરે કે થોડી પ્રવૃત્તિમાં ફેરફાર થાય ફ્રિક્શન આવે. ન પણ આવે તો પૂર્વકર્મ આધીન છે. કેમ કે કોઈના કુટુંબમાં એવું પણ હોય છે એમાં વૈચારિક સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિના પોતાના વિચારો સ્વતંત્ર, એની સામે દખલ નહીં કરવાની. હમણાં આપણા પૂર્ણિમા બેન ગયા એમના કુટુંબમાં એવું છે આખું કુટુંબ સેવાભાવી છે. કેવો આખા કુટુંબનો એક જ આઈડિયોલોજિકલ નિર્ણય છે કે આપણે સમાજની સેવા કરવી. તેના હસબન્ડ છે એમએસ થયેલા ડોક્ટર છે, એ સમાજ સેવામાં લાગેલા છે. ક્યાં આગળ ખબર છે? આદિવાસી લોકોમાં સેવા કરવા જાય છે અરુણાચલમાં, ત્યાં છે ઘણા વર્ષથી. અને ત્યાં ખાલી 1000 રૂપિયા ખાવા પીવા માટે દે છે. એમએસ થયેલો ડોક્ટર પ્રેક્ટિસ કરે તો 1,00,000 રૂપિયા કમાય. આર્થિક સ્થિતિ તદ્દન સાધારણ છે. 1000 રૂપિયા કપડાં અને ખાવા પીવા માટે દે છે, બાકી બધું આખું જીવન સેવામાં આપે. આને પણ સેવા કરવાની ઈચ્છા હતી, આ પણ ડોક્ટર થઈ પણ આ બાજુ વળી ગઈ. તો હવે પછી એ ત્યાં રહે છે ને અહીંયા રહે છે. ઉંમર નાની છે, ઉંમર તો તમે નાની ઉંમર છે આજે ક્યાંય. કેમકે અમારા ઘરમાં વિચારની સ્વતંત્રતા, હું આ બાજુ વળી એનો કોઈને વાંધો નથી. હું મારા હસબન્ડ સાથે નથી રહેતી એને કોઈને વાંધો છે, મારા હસબન્ડને પણ વાંધો નથી, મારા સાસુ સસરાને વાંધો નથી, મારા દેર દેરાને કોઈને વાંધો નથી, અને મને વાંધો નથી. મારા આરસપાસમાં એ જાતનો કોઈ ક્લેશ પણ નથી. એ તો પૂર્વકર્મને આધીન છે. બહુ ભાગ ફ્રિક્શન ઊભું થાય છે, થાય ખરું, થાય ને મટે પણ ખરું, ન પણ મટે એ તો પ્રારબ્ધ નહીં છે. અનુભવ એમને થઈ ગયો છે. એના મિસ્ટર આવે પણ ફિક્શન થતું બહુ ભાગ તો થાય જ છે. મિસ્ટરો આવે તો ફિક્શન થાય જ છે. પણ પછી થોડી સમજણ આવે, એકબીજાને ખ્યાલ રમા આવે, પછી એમ લાગે કે નહીં બરાબર સારી વાત છે, સારા દિવસ વાંધો નથી, તો ચાલે છે. આવે છે ક્યારેક ક્યારેક સ્વાધ્યાયમાં આવે છે, પણ મૂળભૂત વાંધો નથી. હવે થોડું એડજસ્ટમેન્ટ આપસમાં કરવું પડે, કરી લેવાનું, બીજું કઈ નથી. એમાં મૂળ વાત એ છે કે આપણે મનુષ્ય જીવનમાં મનુષ્યપણે અનંત કાળે ભાગ્ય જ આવવાનું બને છે જીવને, ત્યારે અહીંયા જે સારામાં સારી તક આત્મકલ્યાણ કરવાની છે એ તકનો લાભ આપણે લઈ લેવો જરૂરી છે. એટલી વાત જો સમજાય તો પ્રાયોરિટી બદલાય. પ્રાયોરિટી બદલાયા પછી કોઈ પણ વિટમણા આવશે એ તમને બહુ માનસિક તકલીફ નહીં આપે, દુઃખદાયક નહીં થાય. કેમ કે તમે બધું ગૌણ કરી શક્યા છો, કરવા માટેનો નિર્ણય કર્યો છે એટલા માટે. બસ આટલું થાય તો આ માર્ગમાં અને આ દિશામાં ક્રમશઃ આગળ વધાય છે, વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે, મોસ્ટ સાયન્ટિફિક છે, એનું ગણિત પણ છે, એટલે સપોર્ટેડ બાય મેથેમેટિક્સ પણ છે, અને એકદમ ન્યાય સંપન્ન હોવાથી સપોર્ટેડ બાય લોજિક પણ છે. એટલે કે જૈન દર્શનનું તત્વજ્ઞાન લોજિકલી છે, મેથેમેટિકલી છે અને સાયન્ટિફિકલી છે. બહુ સુવ્યવસ્થિત કાર્ય પદ્ધતિ છે. ફક્ત થોડો રસ લઈને પોતાના આત્માને સુખી કરવા માટે રસ અને સમય, રસ લેવો તો સમય તો કાઢવાના, રસ નહીં હોય તો સમય નહીં કાઢવાના, રસ લેવાની જરૂર છે. પછી આ વિષય સમજી શકાય એનું સાહિત્ય પણ બહુ વિશાળ પ્રમાણમાં ઉપલબ્ધ છે. સત્સંગની અછત છે, યથાર્થ સત્સંગ ક્યાંક જ મળે છે. એ વાત થોડી આ જમાનાની અંદર સ્કેરસિટીને પ્રાપ્ત છે, અછતને પ્રાપ્ત છે. બાકી તો દરેક સંપ્રદાયમાં લોકો ભેગા થઈને પોતાના તત્વજ્ઞાનની ચર્ચા કરતા હોય છે, પણ પોતાની વર્તમાન ભૂમિકામાં ઉપયોગી થાય એવી ચર્ચા, વર્તમાન પરિસ્થિતિમાં ઉપયોગી થાય અને જે જગ્યાએ પોતે ઊભો છે ત્યાંથી એક કદમ આગળ વધી શકે એવી વ્યવસ્થિત વિચારના અને વિચારધારા ચાલે એવો સત્સંગ બહુ અલ્પ માત્રામાં અથવા ભાગ્યે જ મળે એવી બહુ જ અછતવાળી પરિસ્થિતિ જરૂર છે. પણ ગમે તેવી પરિસ્થિતિમાં પણ જેનું એકમાત્ર લક્ષ્ય આત્મકલ્યાણ કરવાનું છે, એક નિષ્ઠાથી જેને કરવું છે અને તે પાછળ જેની વૈચારિક અથવા અભિપ્રાયની પૂરેપૂરી તૈયારી છે, એને માટે શુભ મને સહેલું છે. શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું છે કે સત સુગમ છે, સરળ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, થાય છે. એના માટે કોઈ ક્ષેત્રની જરૂર નથી કે સમય શિખર જવું પડે, એને મુંબઈમાં ન થાય એવું કાંઈ નથી. મુંબઈમાં પણ થાય અને ગમે ત્યાં થાય એવું એ સરળ અને સુગમ તત્વ છે. સતને દર્શાવનારા, બતાવનારા કોઈ સત જોઈએ એટલી અપેક્ષા છે. કેમ કે પોતે આ વિષયનો અજૈનો છે અને વિષય ટેકનિકલ સબ્જેક્ટ હોવાથી એની ટેકનિક સમજવી એ તે પ્રકારના અનુભવી જીવની, અનુભવી પુરુષની આવશ્યકતા માગે છે. એટલે સતને બતાવનાર સત જોઈએ, બાકી સુગમ અને સરળ છે એ વાત ચોક્કસ છે. આટલો વિષય આપણે ચાલ્યો, એના ઉપર કોઈ પ્રશ્ન હોય તો કયો, થોડો સમય છે ચર્ચી લઈ આપણે. અત્યારે ગૃહસ્થની ભૂમિકામાં આપણે બધા રહેલા છે, આ જ સ્થિતિમાં આપણે આત્મકલ્યાણ કરવાની શરૂઆત કેવી રીતે કરી શકીએ અને આ જ સ્થિતિમાં આપણે આગળ વધી શકીએ કે નહીં, આગળ વધી શકીએ તો કેટલે હદ સુધી વધી શકીએ, એ સંબંધની વ્યવસ્થિત સમજણ જ્યાં ચાલતી હોય ત્યાં યથાર્થ સત્સંગ ગણવો. બાકી તો રૂઢિગતપણે ચાલતું હોય, રૂટિન પ્રમાણે, એકોર્ડિંગ ટુ રૂટિન, દરેક ગ્રુપની અંદર, સંપ્રદાયની અંદર કાંઈ ને કાંઈ રૂટિન હોય છે, એ પ્રમાણે ચાલતું હોય, જેને વર્તમાન જીવન અને આત્મકલ્યાણ સાથે કાંઈ સંબંધ ન રહેતો હોય, ધર્મ ધર્મની જગ્યાએ અને કર્મ કર્મની જગ્યાએ પાછા એમને એમ રહેતા હોય, એમાં ફેર ન પડતો હોય, તો એ કાંઈ યથાર્થ નથી. આપણે પછી આપણો વિચાર કરવાનો છે. આપણે ઝવેરી બજારમાં સોનાનો ભારેમાં ભારે દાગીનો લેવા નીકળ્યા છીએ, અને અનેક પાર્ટીઓ મોટા મોટા બોર્ડ મારીને દુકાનો લગાવીને બેઠેલી છે. બધી દુકાનમાંથી તો કઈ લેવાની વાત નથી, કોઈ એક દુકાન તો સિલેક્ટ કરવી જ પડશે. ત્યારે આપણે અનેક સગા સંબંધીઓ છે ને પૂછ્યું, ભાઈ તમે ક્યાંથી જો, તમે ક્યાંથી જો, ક્યાં છો, ત્યાંથી શું કરવા, ત્યાં શું ફેર પડે છે. હવે પૂછતાછ કરીને આપણે કોઈ એક દુકાન નક્કી કરીએ છીએ કે વાતો બધા સારી કરશે, ધર્મના ક્ષેત્રમાં કોઈ ખરાબ વાતો નથી કરવાનો, એટલી વાત ચોક્કસ છે. પણ સારી વાતો કરે છે માટે બધા સારું છે, બધે સારું છે એવું નથી. સોનાની દુકાને બધું સોનું જ મળશે, છતાં ક્યાંક છેતરાવાનું પણ કારણ બને છે, ક્યાંક નહીં છેતરાવાનું કારણ બને છે. એમ બધા ધર્મની વાતો, સારી વાતો કરતા હોય છે, પણ મને અત્યારની પરિસ્થિતિમાં ઉપયોગી થાય એવી વાત મને ક્યાં મળે છે એ જોવાનું કામ આપણું છે. એને નિજ પ્રયોજનનો દ્રષ્ટિકોણ કહેવામાં આવે છે, કે મારો જે હેતુ છે, મોટિવ છે, અહીંથી સરળ છે કે નથી સર.
મારો હેતુ શું છે એ પહેલા ખબર નહોતી, અને હજુ ઘણાને ખબર નથી.
નહીં પણ હું ને એટલી તો વાત છે ને, હું મનુષ્ય છું, ગ્રસ્ત છું, આ સ્થિતિમાંથી મારે એકડે એક શું કરવાનું, પહેલા શું કરવાનું. પહેલો પ્રશ્ન એ પૂછો, જો ભાઈ હું આ ટાઈપનો મારો ઉદય છે, હું આ ટાઈપનો માણસ છું, મારો આ કાર્યક્ષેત્ર છે, મારી આ પ્રેક્ટિસ છે, કે ફલાણું છે, નોકરી છે, કે બિઝનેસ છે, કે જે કાંઈ, મારે પહેલું વહેલું શું કરવું જોઈએ, ન પૂછી શકાય. ચાર ઠેકાણે તમે પૂછો મારે પહેલું શું કરવું જોઈએ, પછી તમે તુલનાત્મક દ્રષ્ટિએ વિચાર ન કરી શકો કે ચાર જવાબમાંથી કયો જવાબ ઠીક છે, ન વિચાર કરી શકો. તમે બજારમાં ચીજ લેવા જાવ છો તો બે ચાર જગ્યાએ ભાવ બદલતો લાગે છે કે નથી લાગતો, હે? આગો પાછો ભાવ બધાય કે છે, સરવાળે તમને પત્તો લાગે છે કે આ ભાવ આનો સાચો ગણાય, બરાબર છે. બસ એવું જ આમાં છે કે ચાર જગ્યાએ તમે તમારો તમારે તમારી જરૂરિયાતનો પ્રશ્ન તમે મૂકો, જવાબ તમને મળશે. બહુ ભાગ જવાબ તો રેફરન્સ તો કોન્ટેક્સ્ટ નહીં હોય. આ હું તમને કહી દઉં, કેમ કે જે બધાને ચાલતું હોય છે એ ચાલતું હોય છે રૂટિન પર, એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે મારા પ્રશ્નનો જવાબ નથી, હું પૂછું છું કઈ ને જવાબ મળે છે કઈક.
પહેલા મને જ ખબર નથી કે મારે શું જોઈએ છે, એટલે પછી કોઈ કે તપ કરો, કોઈ કે વાંચન કરો, કોઈ કે દાન કરો, એમાં ભટકીએ છીએ.
બરાબર છે,
સામાન્ય
રીતે. હા બરાબર છે, બધા જુદું જુદું કહેવાના, અને કોઈ ખરાબ નહીં કહેવાના. કોઈ એમ નહીં કે તમે ચોરી કરો, તમે કોઈ લૂંટફાટ કરો, તમે જૂઠું બોલો, એવું કોઈ નહીં કહેવાના, બરાબર છે. હે, કોઈ દાનની વાત કરશે, કોઈ તપની વાત કરશે, કોઈ ઉપવાસની વાત કરશે, કોઈ યાત્રાની વાત કરશે, કોઈ શાસ્ત્ર વાંચવાની વાત કરશે, કોઈ ભક્તિ કરવાની, પૂજા કરવાની પણ વાત કરશે. આપણા બાય ધર્મ સાધનો છે, હ હવે એની અંદર તમે જરા ખોદીને પૂછો, ભાઈ આ પણ કરી ચૂક્યો છું, આ પણ કરી ચૂક્યો છું, આ પણ કરી ચૂક્યો છું. મારો પ્રશ્ન એ છે કે આમાં કઈ શરૂઆત થતી નથી એવું લાગે છે. શરૂઆત ત્યાંથી કરવી તો કયો, અથવા કોઈ સિસ્ટમેટિક આની કોઈ યોજના હોય, આત્મકલ્યાણની કોઈ યોજના છે તમારી પાસે, વ્યવસ્થિત યોજના છે? એ યોજના તમે બતાવો. મારી પરિસ્થિતિનો અભ્યાસ કરીને હું મારી પરિસ્થિતિ ખુલ્લી કરું છું કે આવા મને વિચારો આવે છે, આવા મને ભાવો થાય છે, આવું મારું કાર્યક્ષેત્ર છે, આવા મારા સંયોગો છે, આ પ્રકારનું મારું જીવન છે. હવે મને એવી યોજના બતાવો કે જેથી હું મારું કામ કરી શકું. એકને પ્રશ્ન ચાર જગ્યાએ પૂછશો એટલે તમને ખ્યાલ આવી જશે. મળશે, ચાર છ જગ્યાએ પૂછો, ફરવું પડે. કોઈને વર્ષ બે વર્ષ તો કોઈને સાત આઠ વર્ષ ફરવું પડે છે, તો ફેર્યા પછી ખરેખરો ખપ્યો હોય ઠેકાણે આવી જાય છે. નથી આવતું એવું નથી, કદાચ થોડી વાર થોડો સમય લાગે છે, શોધ કરવામાં થોડો સમય લાગે છે, પણ શોધતા શોધતા જરૂર મળે છે ખરો, ન મળે એવું નથી. હા, અને તો આપણે બીમાર હોઈએ છીએ તો શું કરીએ છીએ, ઘણા ડાક્ટરોના નામ સાંભળીએ છીએ, કેટલાકના ટેસ્ટ પણ કરીએ, કેટલાકને દવા પણ થોડી કરીએ, કેટલાકની સલાહ લઈએ, કેટલાકનું માનીએ, કેટલાકનું ન માનીએ, એમ કરતા 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 તમને જયારે ખ્યાલ આવી જાય કે જુઓ આનો તો બરાબર હવે કામ થાય છે, આ માણસ આનો જાણકાર છે, અમારું દરદ પણ સમજે છે, આમાં નિદાન ઉપરથી ખ્યાલ આવે છે કે તમે જયારે તમારી પરિસ્થિતિ બતાવો ત્યારે તમારા રોગનું નિદાન સામો માણસ કરી શકે, એ જ તમારો ઈલાજ કરી શકે. જે નિદાનમાં ન સમજે ઈલાજ ન કરી શકે. આ ભવરોગ છે એનું પણ નિદાન કરનારા હોય છે અને એનો ઈલાજ કરનારા હોય છે. બાકી ઊંટવીડો પણ હોય છે, બધું હોય છે, દુનિયામાં બધું હોય, પણ શોધતા શોધતા મળી જાય છે અને પક્કો લાગી જાય છે. અને નિરાશા નહીં, નિરાશાવાદી નહીં થતા આપણો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ.
સુખદા.